તારીખ 13/11/1996, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 51 ઉપર, પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 31. તારીખ 13/11/1996, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 51 ઉપર, પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 31.
જીવને પ્રતિકૂળતાનો ઉદય આવે એટલી બાજુ પરિણામ ખેંચાય. આમ ન હોય તો સારું, આવું ન હોય તો સારું, આમ ન હોય તો સારું. ઉદય તારા આત્માને નુકસાન કરે છે કે નથી કરતો? પછી લેવા દેવા વગર નો તું માથાકૂટ કરે છે કે આમ ન હોવું જોઈએ? તારા માટે હું ગયું પણ આ નક્કી કરે, તમે હું નુકસાન નથી જોઈ લે નંદ, જરાક ઝાંકીને તો જો, તારો હું લઈ ગયો, એક ગુણ લઈ ગયો, એક પ્રદેશ લઈ ગયો, એક પર્યાય લઈ ગયો, એક પર્યાય નો અંશ લઈ ગયો, શું લઈ ગયો તો કે તમને જન કાંઈ તારે દેવા કે દેવા, તારે આખી જાતને તું ઇન્વોલ્વ કરશ. જ્યારે ઉદયની અસર તારા આત્મા ઉપર આવે છે ત્યારે તું તારી આખી જાતને ઇન્વોલ્વ કરી દઈશ. આજ અપરાધ છે, બીજું ક્રોધ કરે, ક્રોધ કરે ત્યારે માણસ ને દેખાય ગાય અને ક્રોધ થયો.
મૂળમાં જાય તો ખ્યાલ આવે, તારામાં શું ફેરફાર થાય છે તો મૂળમાં જવાની વાત થાય. એને મૂળ પકડે તો એના ભૂકા નીકળે, મૂળ ના પકડે ત્યાંથી તો આવું એના બધું આ પ્રમાણે ગળ મસલ ચાલે.
યથાર્થ લાઈન પકડે એટલે ઉદય ની અંદર સાવધાન થઈ જાય, આગળથી ખબર પડી જાય. ખાડો આવે એ પેલા ખબર પડે કે ખાડો આવવાનો છે, પગ મારે નાખે તો મરડી જશે, ભાંગી જશે, મચ્છક આવી જશે, તરીને ચાલે. ઉદય આવે ત્યાં તરીને ચાલે.
દરેક ઉદયમાં એ રીતે એને નિર્લેપ રહેવાની પ્રેક્ટિસ શરૂ થઈ જવી જોઈએ.
એનું નામ જાગૃતિ છે. જેટલી જાગૃતિ એટલી મુમુક્ષુતા છે. જાગૃતિ ના અભાવમાં મુમુક્ષુતા નો અભાવ છે. દુર્ગા દર્શન માં પેલા પ્રકરણ માં એ વાત લીધી છે. કામ તો વર્તમાન માં જ કરવાનું,
વર્તમાન
તો વિચારી જાય બધું. તો ભલે આપણને આ બાજુ વિડા ગમે એટલા વર્ષ થયા, આત્મા સાંભળીને છનગનાટ કીધી આવ્યો કે આવ્યો જ નથી, આવ્યો ત્યાંથી કઈક શરૂઆત થઈ છે. એમાં બધું નહીતર કઈ શરૂઆત નથી થઈ, સાંભળ્યું જ નથી, સાંભળ્યું જ નથી, શરૂઆત થઈ નથી, સાંભળ્યું જ નથી. આમ લઈ લેવું બહુ સરસ દ્રષ્ટાંત હતો. તાજો જન્મેલો વાછડો હોય 2 દિવસનો 4 દિવસનો નવું લે હોય ને, ઠેકડા મારે, ઠેકડા ઠેકડા માર્યા કરે અને બાંધી રાખવો પડે, નહીં તો ઢોળફોડ કર્યા કરે. બહુ ઘણા પાણી ભર્યું, દૂધ ભર્યું, છાશ ભર્યું, દૂધાણું હોય ને તો બધું હોય ને, દોડા દોડ કરે તો એ બધું ઊંધું નાખી દે, ભૂલી નાખે, બાંધી રાખો, થાકી જાય ત્યારે બધું, પછી થોડોક બેસી જાય, પણ જ્યાં સાંજે એને ખીરે બાંધી રાખ્યો હોય ત્યાં છોડ દોડું છોડે ને એવી પહેલાં તો ઠેકડે ઠેકડા મારે, હજી દોડે ને ગાંઠ છોડતા હોય ત્યાં ખીલે છે, કેમ કે એને ખબર પડી કે મને મને બાંધેલો છે એ છોડે છે. એમ અહીંયા મૂળ સ્વરૂપ છે ને એ તો મુક્ત સ્વરૂપ છે, એ તો બંધાયેલું નથી, અબધ સ્પષ્ટ છે. એ અબધ સ્પષ્ટ આત્માની વાત સાંભળીને તમે સંપ્રદાય નથી આવતો તો વાસડામાં થઈ ગયો, તિરિંજમાં થઈ ગયો એમ કહેતા, એ પેલા આત્મા નથી સમજ્યો. એના ઘરનું નિધાન દેખાડે છે, એટલું અક્ષય નિધાન, શાશ્વત કહીને એમ કેવું છે, અનાદિ અનંત તું છો એમ કહીને એમ કેવું છે, શાશ્વત નિધાન છે, અક્ષય નિધાન છે, અક્ષય નિધાન છે. એની ખબર પડ્યા પછી તમે એને હું ફાવતું નથી, તમે સાંભળતો જ નથી આ વાત ને, જે સાંભળતો નથી. પછી વિષય શું ચાલે છે, અર્પણતા કેવી રીતે આવે, પેલી હંગામનાર પ્રત્યે આવે, અને જે વિષય હાંડલે એને પ્રભુ એના પછી તરત એ નહીં આવે, બે નહીં આવે, મને ખબર જ નહોતી, મને તો કઈ ખબર નહોતી, હું તો મને ભિખારી માનતો, અહીંથી સુખ દૂર છે, અહીંથી સુખ દૂર છે, અહીંથી સુખ દૂર છે, સુખની ભીખ માગતો હતો. અહીંયા પછી કે અક્ષય સુખના નિધાન, પરમ સુખના નિધાન, ઇન્દ્રિય સુખના નિધાન, અચિંત્ય સુખના નિધાન, ચિંતવનમાં ન લઈ શકાય એવું સુખ છે, વિકલ્પમાં ના આવે એવું અનંત સુખ નિધાન તું પોતે છો, એને આપી દીધો, એને સુખનો ખજાનો આપી દીધો, એને એવું એવું ભાષે, એટલે આ ભક્તો તો પ્રભુએ શું કે છે, તેનો કોઈ નાશ કરી શકતો નથી કે તેને કોઈ ઉત્પન્ન કરી શકતો નથી, એ અક્ષયતાની વાત છે, અક્ષય છે. આમ કોઈ ચમત્કારિક અક્ષય પાત્ર આપે ત્યાંમાંથી તું રૂપિયા કાઢ્યા જ કરજે, મોઢું બંધ છે, હાથ અંદર જાય એટલી જગ્યા છે, પાત્ર જે છે એનું મોઢું બંધ છે, હાથ અંદર જાય એટલી જગ્યા છે, તું અંદરથી દોથા ભરે ભંગી જરા અંદરથી ખૂટે એવું નથી, અક્ષય નિધાન છે, ચમત્કાર લાગે મોટો. આ તો સીધું ડાયરેક્ટ સુખનો જ નિદાન છે, રૂપિયા બતાવે સુધી કઈક એને સગવડ અગવડ મળે, સોનું હોય તો સોનું પણ બતાવે ત્યારે મળે ને, તેથી વધારે કલ્પવૃક્ષ કે છે, બે લબ્ધિના ફળ છે, એક કલ્પવૃક્ષ અને એક રત્નચિંતામણી, ચિંતામણી રત્ન નામનું એક રત્ન છે, બે માંથી કોઈ મળે ચિંતવે એવું થાય, હાથમાં રત્ન હોય ને ચિંતવે કે મેલ થઈ જાય હોનાનો, એટલે હોનાનો મેલ થઈ જાય, અને કલ્પ વૃક્ષમાં જેવી કલ્પના કરે એવું વૃક્ષ ફળ આપે, એના કરતા વધારે આશ્ચર્યકારી છે. અદભુત અને આશ્ચર્યકારી છે, અનુપમ અને આશ્ચર્યકારી છે. ત્યાં કલ્પવૃક્ષની અને રત્નચિંતામણીની ઉપમા ઓછી પડે, કેમ કે એ બે આત્માનું સુખ નો આપી હતા. ફૂદગળ આપે, ફૂદગળ ને ચિંતવે તો ફૂદગળ મળે. આત્માને જે સુખ શાંતિ ને આનંદ જોઈએ છે એને કલ્પવૃક્ષ આપી શકે ને રત્નચિંતામણી આપી શકે. માટે અનુપમ છે. અને પેલું આશ્ચર્યકારી લાગે એના કરતા વધારે આશ્ચર્યકારી છે. સ્વાનુભૂતિમાં પકડાય તેવો આત્મા જ્ઞાન થી તેના લક્ષણ દ્વારા ઓળખી શકાય છે. ઓળખવાની વાત લીધી હતી ને, એ વિધિ બતાવે. સ્વાનુભૂતિમાં પકડાય તેવો આત્મા જ્ઞાન થી તેના લક્ષણ દ્વારા ઓળખી શકાય છે. પકડાય એટલે અનુભવાય. સ્વાનુભવ કાળે અનુભવાય એવો આત્મા જ્ઞાન લક્ષણ થી ઓળખી શકાય છે. એક જ ચેનલ છે, બીજી કોઈ રીતે ન ઓળખાય. ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે. ત્યારે ઓળખે ત્યારે આ રીતે આત્મા જગતમાં સર્વોત્કૃષ્ટ છે તેની મહિમા આવે તો તેને અર્પણ થઈ જાય. પોતાનું સર્વોત્કૃષ્ટપણો પોતાને માલુમ પડવું જોઈએ. ત્યારે જયારે આત્મા ઓળખાય ત્યારે આત્મા નો ખરો પ્રેમ જાગે એમ કહેવાય છે. અને ત્યારે સ્વરૂપ ની આસક્તિ ના પરિણામ થાય. ત્યારે પરિણામ ખેંચાય ખેંચાય ને સ્વરૂપ બાજુ જાય. પ્રેમ ની આસક્તિ ચીજ એવી છે, ખેંચાય ખેંચાય. બીજા ઉદય ચાલુ હોય અને ઉદય ભાવો આવતા હોય એમાંથી ખેંચાય ખેંચાય ને ત્યાં જાય. કેમ કે આવું અદભુત ને આશ્ચર્યકારી તત્વો ની ઓળખાણ થઈ ગઈ અને અનુભવ થયા વગર, એને અલ્પકાળમાં અનુભવ થયા વગર. એટલે કે છે કે એમ તેની મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય, એટલે અભેદ થઈ જવાય, પરિણતિ સ્વરૂપ સાથે અભેદ થઈ જાય. તેને એમ જ થાય કે મારે હવે નાયક દેવ સિવાય બીજું કઈ જોઈતું નથી. આ જગત માં બીજું જે કઈ છે તે સારભૂત નથી પણ તુચ્છ છે. આખા જગત પ્રત્યે કોઈ માન આપે, સન્માન સમારંભો કરે, કઈ કરે, તુચ્છ લાગે. બધું તુચ્છ લાગે, બધું જગત લાગે. આખું જગત જ પછી કોણ બાકી રહ્યું? આખું જગત તુચ્છ લાગે. તો આખા જગત માં ઉદય આવી જાય કે ન આવી જાય? આખા જગત માં ઉદય આવી જાય કે ન આવી જાય? તુચ્છ છે. બધા જ ઉદય તુચ્છ છે. દેવલોક નો દેવભાવ મળે તો તુચ્છ છે, નારકી મળે તો તુચ્છ છે, કાંઈ બી મળે તો તુચ્છ. હું મારા નાયક દેવ ને ઓળખું, તેને નિરખ્યા કરું અને તેને મહિમા કરું, તેનું પૂજન કરું, ઠીક. આમ નાયક દેવ ની મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય છે.
હા,
ભગવાનની પ્રતિમા એવી છે, શાંત સુધારસ જીવતી, મિલખત તૃપ્તિ ન હોય. ભૂમણનાથ ભગવાન નું સ્થાન છે ને, એમાં આ પંક્તિ છે. આનંદ તો હજી એટલા દૂર છે દ્રષ્ટિમાં, આ તો પોતે જ અનંત 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 શાંતિનો ભંડાર પોતે જ, તળિયા વગરની શાંતિ. ઊંડો ઉતરે તો તળિયું જ હાથમાં ન આવે, એટલી શાંતિનો ભંડાર. એને ઓળખું પછી ક્રમ લીધો છે, પછી ઓળખાય તો એકઠા કરવાનું, એને જુદા કરો, એની જ મહિમા પેલા કરો, એનું જ પૂજન કરો. પછી એની ભજના થઈ જાય છે, ઓળખાણ આવે, મહિમા આવે, એટલે એની ભજના થઈ જાય છે. આમ નાયક દેવ ની મહિમા આવે તો તેને અર્પણ થઈ જાય, ફરીથી અભેદ થઈ જશે. નાયક દેવ ની મહિમા આવ્યા વગર મુક્તિ નો માર્ગ પ્રગટ થતો નથી. ઓળખાણ વગર તો અનુભવ ક્યાં થાય? અનુભવ થી મુક્તિ નો માર્ગ છે. મુક્તિ નો માર્ગ તો સ્વાનુભવ થયો ત્યારથી શરૂ થયો ને, એ પેલા ઓળખાણ છે. ઓળખાણ ઓળખાણ થાય તો મહિમા આવે. મહિમા આવ્યા વગર મુક્તિ નો માર્ગ પ્રગટ થતો નથી. તેને ઓળખીને શ્રદ્ધા કરીને એની લીનતા કરવાથી સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. ઓળખીને શ્રદ્ધા કરીને એકાગ્ર થતા સ્વસંવેદન લીનતાના કાળમાં પ્રગટ થાય છે. આ માટે બીજેથી રાગ તૂટીને વિરક્તિ આવે તો જ અંતરમાં આવી શકે છે. અને આના માટે એને બીજા એટેચમેન્ટ તો છોડવા જ પડે. બીજેથી રાગ કયો કે સર્વ પ્રકારના પ્રતિબંધ કયો, પ્રતિબંધ રાખીને કોઈ પામી જાય એ તો ન ભૂતો ન ભવિષ્ય, એ તો કોઈ દી બનવાનું નથી, બન્યું નથી. એટલે એનું ઉપલક્ષણ છે કે બીજેથી રાગ તૂટીને વિરક્તિ આવે તો જ અંતરમાં આવી શકે, નિત્ર અંતરમાં આવી શકે. પૂજ્ય ગુરુદેવની વાણીમાં આવે છે ને કે તું પરમાત્મા છો, તું પરમાત્મા છો એમ નક્કી કર. નક્કી કરવામાં શું કે તું સ્વીકાર કર, અમે તને કહીએ છીએ કે તું પરમાત્મા છો તો તને થનગનાટ આવવો જ જોઈએ. હે, મને ખબર નથી, મને મારી ખબર નથી આવી. ઉત્સાહ આવે, ઉત્સાહ આવ્યા વગર રે નહીં એવી જ વાત છે. પણ જીવ જો પોતાને ભેળવે તો
હા
પાડી એની તને લત લાગવી જોઈએ તો હાલત, હા ને લત ને સંધિ થઈને હાલત થઈ જશે, દશા થઈ જશે, તારે પર્યાય પ્રગટ થઈ જશે. પૂજ્ય ગુરુદેવ ની વાણીમાં આવે છે ને કે તું પરમાત્મા છો, તું પરમાત્મા છો એમ નક્કી કર.
ગુરુ
ને એમ કે છે સદગુરુ ને પ્રભુ. આપ હું પરમાત્મા છું, પણ મને પેલા ઓલા પરમાત્મા તો નક્કી કરવા દે તો કે નહીં, પેલા આ તો નક્કી કર. એટલે એમ કેવું છે કે તું પેલા આ વાતનો તો હોશ ને ઉત્સાહ તો લાવ, તારા સત્શ્રવણ માં તને ઉત્સાહ કેમ નથી આવતો, તને હોશ કેમ નથી છેડતી? બહુ પ્રેક્ટિકલ વાત છે. કોઈ પણ દરિદ્રી હોય, બહુ દુઃખી થતો હોય દરિદ્રતાને કારણે, બહુ દુઃખી થતો હોય, વાંધો પડે ત્યારે દવા ન હોય, ભૂખ લાગે ત્યારે ખોરાક ન હોય, કાઢવાય ત્યારે કપડા ન હોય, અરે તરસ લાગે ત્યારે પાણી ન હોય, તો એટલો દુઃખી થતો હોય, એને અઢળક નિદાન એના ઘરમાંથી કોઈ કાઢીને દેખાડે, એને છનગનાટ ન આવે એમ કેમ બને? એમ કે પ્રેક્ટિકલ સાઈડ તો છે કે નહીં, બની જ ન શકે. તો પણ ન આવ્યું, અમે તો ઘણી વાર સાંભળ્યું ન આવ્યું, જરાય સાંભળ્યું નથી, સાંભળ્યું નથી એમ નહીં, જરાય સાંભળ્યું નથી. વાત સાંભળતા ન્યાલ કરી દે એવી વાત છે. ગુરુદેવે જે કહ્યું તે જ કરવાનું છે, ઉપદેશમાં એમ કહે કે એમ તું કર, પણ કઈ એમ છે જ થવું જોઈએ. એ વાત કેનારા કોઈ ન રહ્યા. સંપ્રદાયમાં જાઓ, ગુરુ શું છોડશો તમે, તમે શું છોડશો, ક્યાં પછખાણ આપીએ તમને, બીડી પીવો છો, ચાલો તમને બીડી છોડ આપીશ, રાત્રે ભોજન કરો છો, ચાલો રાત્રે ભોજન ત્યાગ કરાવી દઈએ, ઉપવાસ નથી કરી શકતા, એકાસના નહીં કરો, એકાસન ન થાય બેસવાનું, પણ કાંઈક કરો તમે. સંપ્રદાયમાં તો બીજું કઈ છે, આ પરિસ્થિતિ. તું પરમાત્મા છો એ હંભળનાર કોઈ સંપ્રદાયમાં નથી. પોતે કહેનારે પોતે પરમાત્માના દર્શન કર્યા છે, સાક્ષાત્કાર કર્યો છે. દર્શન એટલે સાક્ષાત્કાર કર્યો છે. હવે જોવે છે આ લોકોને સાક્ષાત્કાર નથી, તો એને હું એ તો કહું તું પણ પરમાત્મા, પરમાત્મા જ છો. સમૂહ મોટો બેઠો હોય તો ગુરુદેવ તો શું છે કે સામૂહિક ઉપદેશ નો ઉદય હતો, વ્યક્તિગત ઉપદેશ નો ઉદય નતો. કૃપાળુદેવ નો વ્યક્તિગત ઉપદેશ નો ઉદય હતો, સામૂહિક ઉપદેશ નો ઉદય નતો. ઉપદેશમાં આટલો ડિસ્ટિંગ્વિશ છે, ઉદયમાં ફરક પડે છે. બે નાની હોય સમર્થ હોય બંને, ઉદયમાં ફરક પડે.
ઉદયમાં ફરક પડવાનો
ભાષાનો યોગ હોય, કોઈને ન હોય, બધા જુદું જુદું. કોઈ લાલ રંગ ના હોય, કોઈ કાળા રંગ ના હોય, કેવળી શરીર કોઈ સુવર્ણ રંગે હોય, હા રત્તા ગો સાંભળા, ચોવીસમાં બે લાલ ને બે સાંભળા હતા. એટલે ઉદય બધાનો જુદો જુદો. હવે એક સાથે સામૂહિક રીતે એમ કે તું પરમાત્મા છો એમ નક્કી કર, કોકને થનગનાટ આવી જાય, એને સત્શ્રવણ થયો ન આવ્યો બોલતા કોકવા, એમ નહી કે રોજ એક ની એક આત્માની વાત આવે છે એટલે નીચી મુંડી રાખીને સાંભળે કરે, એમ ન હોય સત્સંગનો ઉત્સાહ આવો હોવો જોઈએ. કાપીને બે ચાતક પક્ષી પાણી પડે ની રાહ જોતા હોય, બરા વાદળા ને વરસવાની, વાદળા ને વરસવાની રાહ જોતા, ભગવાન માણી વરસે એની રાહ જોઈને બે શું નીકળશે ને શું કેશે. હા, અતુરતા પહેલેથી હોય તો એ અંદર ઉતરે. આતુરતા હોય મોડો ન થાય, આગળથી
એનું ગુંધાતું
હોય, તો ડોલતો ડોલતો આવે કાબુ ની જાય.
ગુરુદેવ એક વાત એમ કે આજે જે ચાલવાનું છે તમે જોઈ ના આવો, અરે વાંચી ના આવો, અને હું શું અર્થ કરું છું તમે શું અર્થ કરો, એની અંદર હું એ આતુર થાય તમે શું અર્થ કરો છો અને શું આવો છે એ બી એક આતુરતા નો પ્રકાર.
પોતાનું ઉંડાણ અને કહેનાર ના ઉંડાણ ને ડિસ્ટિંગ્વિશ કરે છે
એની પ્રમાણે જિજ્ઞાસા જાગે, આતુરતા જાગે.
નાયક દેવ ની મહિમા કરે તેને દ્વારે ટેલ મારવી, આ એક બેનશ્રી નો વિશિષ્ટ વાત છે. ટેલ ટેલ ખબર છે, ટેલ શું કહેવાય? એવું છે કે જમાનામાં રૂઢિએ 4 વાગે 5 વાગે કેટલાક એવા સામાન્ય માણસો હોય ને એ ટેલ મારવા નીકળે, એટલે ભગવાનના ભજનની ધૂમ ગાતા ગાતા નીકળે, માગે નહીં કોઈને કાંઈ કાંઈ, મીઠાઈ ન હોય ઘણા માણસો તો 4 વાગે 5 વાગે પ્રોડ્યુસ, પણ જાગતો હોય ને એની ટેલ સંભળાય. હા, પછી રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તપાવન સીતારામ કરતો નીકળતો હોય, હા રાધે કૃષ્ણ કરતો કરતો નીકળ્યો હોય, અમારે ટેલનો રિવાજ છે ૩ મહિના ૪ મહિના ભાગે જ નહીં કઈ. પછી જવું હોય ગામ છોડવું હોય ત્યારે એમ કે ટેલ મારું છું, ભાઈ પૈસો દેવો હોય, કોઈ ચીજ વસ્તુ દેવું હોય, કોઈ કપડા આપે, કોઈ કાંઈ આપે, કોઈ કાંઈ આપે, જે આપે લઈ નીકળી જાય, પછી ગામ છોડી દે, બીજા ગામમાં ટેલ મારે. હા, એમ બેનશ્રી એમ કહેતા કે તો નાયક તને ફરતો ટેલ મારતો, એક બી તારા મારો આવી જશે, થાકીશ નહીં, તો ટેલ મારતા થાકીશ નહીં, મને કોઈ આપે છે આમાંથી બોલાવે કાંઈ નહીં, ટેલ મારતો એના દરવાજે ટેલ મારવે આંગણે નીકળે.
ટેલ મારવાનો બહુ શબ્દ પ્રયોગ ઘણી જગ્યાએ
કર્યો, એમાં ખાસ પેટર્ન છે, ટેલ મારવાની વાત એમને પેટર્ન છે. રટણો કરવું ગુણ ધામા, આત્મા પ્રત્યે અર્પણતા કેવી રીતે આવે, પોતાના આત્મા પ્રત્યે અર્પણ થાય એટલે શું, પોતાને ને પોતાને પોતાને શું આપવાનું છે, કે પોતાની પર્યાય પોતા પ્રત્યે ઢળે એ પર્યાયનું સમર્પણ છે. અને અન્ય વિભાવ અને અન્ય દ્રવ્ય પ્રત્યે ન ઢળે, અન્ય દ્રવ્ય અને અન્ય વિભાવ એમાં ઢળે છે ત્યારે એ બાજુનો મહિમા છે પર તરફનો, તો એ આમાં આત્માની વિરુદ્ધતા છે. વિરુદ્ધતા અને અર્પણતા બે સામા સામા છે પ્રતિપક્ષમાં. અર્પણતા હોય એને વિરુદ્ધતા ન હોય, વિરુદ્ધતા હોય એને અર્પણતા કોઈ અંશે ન હોઈ શકે. સમાધાન એ વિરુદ્ધતામાં જવાની શક્યતા ખરી, અને સમાધાન દ્રવિને બરાબર ઓળખે. આ ખાસ છે બેનશ્રીના ચર્ચામાં વિષય ઓળખવાનો વિષય એ ઘણી જગ્યાએ લે છે. વચનામૃતમાં પણ ઘણા બોલો ઓળખવા સંબંધીને આવ્યા છે. નિર્ણય અને ઓળખવું બે શબ્દ વાપરે છે, અને અસ્તિત્વ ગ્રહણ પણ એ વપરાય છે. દ્રવ્યને બરાબર ઓળખે કે હું ચૈતન્ય શાશ્વત અનાદિ અનંત જ્ઞાયક છું. હું ચૈતન્ય છું, શાશ્વત છું અને હંમેશને માટે માત્ર જાણનાર એવો છું. આમ જ્ઞાયકનું સ્વરૂપ ઓળખીને જ્ઞાયકની મહિમા આવે. શું ઓળખીને જ્ઞાયકની મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય છે. ઓળખાણપૂર્વકની મહિમા જે સમર્પણ ઊભું કરે છે એવું સમર્પણ કોઈ બીજા પ્રકારે આવી શકે નહીં, અથવા આવવાનો સંભવ નહીં. વિરુદ્ધતા એ વખતે ન લેવાય, કેમ કે અર્પણતાના અંશો વધારે ઓછા હોય છે, તો એ તો જેટલા વધારે હોય તો એટલી ક્ષતિ ઓછી, ક્ષતિમાં જાય છે. વિરુદ્ધતામાં નથી જતું પણ ક્ષતિમાં જાય છે. કેમ કે કોઈ માણસને ભક્તિ છે, ભગવાન પ્રત્યે ભક્તિ છે, પણ ભગવાનનું સ્વરૂપ નથી ઓળખતો, તો એને એમ ન કહેવાય કે ભગવાનની વિરુદ્ધતા કરી રહ્યો છે. એપેરન્ટલી તો ભગવાનની ભક્તિ કરી રહ્યો છે, ફેર ઓગે ઓગે, પણ ઓળખાણ ન હોય તો યથાર્થ ભક્તિ કે સમર્પણ ન આવે. શું જેમ કે અત્યારે સામાન્ય રીતે સમાજમાં શું છે કે દરેક માણસ ભગવાનને તો માને છે, પણ ભગવાનને માને છે એના કરતા પોતાના કુટુંબને વધારે માને છે. મંદિરમાં ફંડ રખાવવું હોય તો આગળ પાછળનો વિચાર કરી, કુટુંબ પરિવારનો વિચાર કરી, ભવિષ્યનો વિચાર કરી અને ખર્ચો કરે. દીકરીના લગ્ન હોય તો દેવું પણ કરે, ઉછીના લઈ આવે કોઈના ઘડાવવા માટે, એ આપણે આપી દઈશું, ભવિષ્યમાં લોન દઈ લે, વ્યાજે લઈ લે, સગા સંબંધી પાસેથી કાંઈ ને કાંઈ વ્યવસ્થા રાખે. એવી રીતે ભગવાનના કાર્યમાં નથી જોડાતો, પણ એને વિરુદ્ધતા નો કહેવાય. એનું તો સમર્પણ વિરુદ્ધ છે.
પછી
દ્રવ દ્રષ્ટિથી લઈએ એટલે
પરમ નિશ્ચય ના લઈએ આપણે અધ્યાત્મની બાબતમાં કહીએ તો વિરુદ્ધમાં થયો છે. પરમ અધ્યાત્મ થી લઈએ વાસનાય પ્રમાણ તો એ વિરુદ્ધમાં ખરો.
મુદ્દો એ છે કે ઓળખાણ છે કે નહીં, પછી નહીં ની વાત આવી થાય છે. પેલા નહીં ભાઈ કેવો તમારે તો વિકલ્પ નવાણી છે. ઓળખાણ આવે તો સાચો મહિમા આવે, તડપણતા આવે. એમણે એ વાત લીધી છે, ઓળખવાની વાત એટલા માટે લીધી છે. હા, વંચના બુદ્ધિ થઈ જાય, છત્ર જાય પોતે. વંચના બુદ્ધિ એટલે પોતે છત્ર જાય. મને તો ભક્તિ છે, મને તો બહુમાન છે, મને તો અર્પણતા છે, એમ પોતે છેતરાઈ જાય ખરો, વંચના બુદ્ધિ માં આવી જાય. ઓળખાણ ને કારણે, ઓળખાણ હોય તો એ ન રહે. હા, અધૂરો નિર્ણય એમાં ઓળખાણ નથી. એમ છે, જીનેન્દ્ર દેવ જગત માં સર્વોત્કૃષ્ટ છે. વાત પૂછો છો જ્ઞાયક દેવ નો વચ્ચે શું વાત નાખે છે એ જોવો હવે. કે જીનેન્દ્ર દેવ જગત માં સર્વોત્કૃષ્ટ છે, ગુરુ આત્માને સાધના કરી રહ્યા છે. દેવગુરુ ની વાત વચ્ચે નાખે તથા વાણી વરસાવે છે અને શાસ્ત્ર માર્ગ બતાવે છે. દેવ ગુરુ અને શાસ્ત્ર ત્રણ વાત વચ્ચે લીધી. આવું જાણીને તેની જેમ મહિમા આવે છે તેમ આત્માની મહિમા આવે તો તેમાં પણ અર્પણ થઈ જવાય છે. એમ શું કહે છે કે દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે અર્પણતા દેખાય છે પણ આત્મા બાજુ હજી વળતા મુમુક્ષ જેવો નથી દેખાતા. જીનેન્દ્ર દેવ પ્રત્યે અર્પણતા કેમ આવે છે કે તો સર્વોત્કૃષ્ટ છે, એથી આગળ કોઈ પછી નથી. આપણે ગુરુ પણ આત્માની સાધના કરી રહ્યા છે અને આપણને ઉપદેશથી વાણીથી લાભ આપી રહ્યા છે. શાસ્ત્ર પણ માર્ગ બતાવે છે. આ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે તો અર્પણતા છે, એમની મહિમા છે અને એમના પ્રત્યે અર્પણતા છે. એ દ્રષ્ટાંતમાં લીધો હવે સિદ્ધાંતમાં.
દેવગુરુ શાસ્ત્ર ને ખરેખર ઓળખ્યા નથી,
ખરેખર ઓળખ્યા હોય તો આત્માને પણ ઓળખી લે. એ આનુષંગિક પ્રેમ છે. જ્ઞાયક કેવો છે? તે અનંત ગુણથી ભરપૂર કોઈ અનુપમ આશ્ચર્યકારી તત્વ છે. નાયક કેવો છે? તે અનંત ગુણથી ભરપૂર કોઈ અનુપમ, જેની ઉપમા ન થઈ શકે, આશ્ચર્યકારી તત્વ છે પોતાનું સ્વરૂપ. તે અનાદિ અનંત છે અને એવું સ્વરૂપ છે એ શાશ્વત અથવા અનાદિ અનંત છે. ગમે તેટલા ભવો કર્યા હોય તો પણ નાયક આત્માની અંદર એક અંશ પણ વિભાગ બેઠો નથી, તે મલિનતા થઈ નથી. એવી સ્વરૂપની શુદ્ધત્વ શક્તિ છે. અને જ્ઞાન પણ નિર્લેપ છે એ પણ એની શુદ્ધત્વ સ્વરૂપની શુદ્ધત્વ શક્તિ બતાવે છે. અનંતકાળ નિરોધની અંદર ગયો રહ્યો, સૌથી વધારે પરિણામની મલિનતા નિગોદમાં છે. પરિણામની મલિનતાને લઈને નિગોદમાં ગયો છે અને ત્યાં એ પરિણામ મટાડવા મુશ્કેલ હોવાથી તેવા ને તેવા પરિણામ થઈને નિગોદમાં જન્મ મરણ, નિગોદમાં જન્મ મરણ, નિગોદમાં જન્મ મરણ થયા કરે છે. છતાં પણ આત્માનું જે શુદ્ધત્વ છે એની બેહદ શક્તિ હોવાથી એ મલિનતા સ્પર્શ કરી શકતી નથી. મલિનતા મૂળ સ્વરૂપને સ્પર્શ કરી શકતું નથી. બધા ગુણો એ પોતાના સ્વરૂપ ને રક્ષા કરેલી છે. એમણે એમ લીધું છે, સમ્યક્ત્વ છે એ ફોજદાર છે. દીપચંદી કાસલી વાલે પંચ સંગ્રહ માં એ વાત લીધી છે, સમ્યક તો છે એ ફોજદાર છે. એ એવો ઉભર્યો છે દરવાજે, ગેટ ઉપર ઉભર્યો છે. કોઈ ગડબડ વાળા ને અંદર આવવા ન દે, ધીમે પેસવા ન દે. એવું કામ કરે છે. નાયક કેવો છે કે અનંત ગુણ થી ભરપૂર છે, અને આશ્ચર્યકારી મહા આશ્ચર્યકારી તત્વ છે, અને તે અનાદિ અનંત શાશ્વત છે. સદા એવું જ રહે છે. અનાદિના અજાણ એવા જીવને, સ્વરૂપ થી અજાણ એવા જીવને, આવા સ્વરૂપ થી અજાણ એવા જીવને પહેલી વહેલી જ આ ખબર પડે ત્યારે એને એવા સ્વરૂપ નો ભેટો કરવાનો થનગનાટ ઉભો થઈ જવો જોઈએ. આમાં થયું શું? એક તકલીફ કે સ્વરૂપ ની આવી વાત સાંભળી સાંભળીને હું જીડો થઈ ગયો છું. આ તો ખબર છે, આત્મામાં અનંત જ્ઞાન છે અને અનંત આનંદ છે, અમને ખબર છે. એનું મહિમા જ આવે નહી. આ એક નવું આવરણ ઉભું કર્યું, ખબર છે વાળું. હા, નવું આવરણ ઉભું કર્યું. આ આવરણ ને તોડતા બહુ વાર લાગશે, બીજા આવરણ તૂટશે. વિષય કસાય ના પરિણામ કરીને આવરણ કર્યા છે એને છોડતા બહુ વાર નહીં લાગે. પણ મને ખબર છે એ આવરણ છોડતા બહુ વાર લાગશે, એ છોડવું મુશ્કેલ છે. હું જાણું છું, મને ખબર છે, આત્મા આવો છે, મને બધી ખબર છે. ઓળખાણ તો અવલોકન ના સ્ટેજ માં અપૂર્વ જિજ્ઞાસા ના કાળમાં પછી આવે, અપૂર્વ જિજ્ઞાસા ના ફળ માં આવે. અંતર અવલોકન ના સ્ટેજ નો કામ હોય એમાં અપૂર્વ જિજ્ઞાસા પણ થાય, એના ફળ માં ઓળખાણ આવે. આજ તો જિજ્ઞાસા નો દરવાજો જ બંધ થઈ ગયો, મને ખબર છે જિજ્ઞાસા મરી ગઈ. જિજ્ઞાસા નામની વૃત્તિ નું મૃત્યુ થઈ ગયું. પરિભ્રમણ ને એ પોતાની જાત ને ઇન્વોલ્વ નથી કરતો. હજી આટલા બધા બેઠા છે એમાં કોઈ પ્રશ્ન ઉઠાવે, એમાં ટોન્ટિંગ હોય તો જેના ઉપર ટોન્ટ થયું એ પોતાની જાત નથી ઇન્વોલ્વ કરી લે. અને પ્રશ્ન નથી પૂછ્યા અને મને ટોન્ટ માર્યા છે. વાર લાગે આવ્યા કે છે કે તમે તારું પરિભ્રમણ તો નથી જોઈ શકતો, આટલું બધું તને નજર સામે દેખાય છે, તારી જાત તને કેમ તું ઇન્વોલ્વ કરશો? પહેલું સ્ટેજ જ પોતાના ઇન્વોલ્વમેન્ટથી શરૂ થાય છે, એટલે ફિલિંગ સ્ટેજમાં આવે છે. પરલક્ષ વિચાર કર્યા કરવાથી કઈ વળવાનું નથી, કોઈ દિવસ કઈ નહીં વળે. અનંતકાળ જાય તો એ ખબર લાગે. એટલે જો પોતાના મૂળ સ્વરૂપ ની વાત પોતાના લક્ષ્ય સંભળાણી હોય તો હું અત્યાર સુધી મારા ચાલતા વિભાવોથી મને પામર માનતો હતો, ભલે જે સ્વરૂપ ની ઓળખાણ નથી થઈ તોય તો સમર્પણ નો બોલાવ્યો છે ને, પોતાના સ્વરૂપ પર સમર્પણતા કેવી રીતે આવે તો ઓળખાણ થાય તો આગળની સ્ટેજ થઈ ગઈ, બહુ બહુ ઉપરની સ્ટેજ થઈ ગઈ, ભાવભાષણની સ્ટેજ થઈ ગઈ. તો પેલા વાળાના કેવી રીતે લાગવું પડે, નવો હોય તદ્દન નવો માન જીવ હોય એની એમ એ જાણવા મળે, સાંભળવાથી જાણવા મળ્યું એને સાંભળીને મારું સ્વરૂપ તો અંદરમાં એવું એવું કાયમ માટે છે, અદભુત ને આશ્ચર્યકારી છે. અને એની શુદ્ધત્વ શક્તિ બહેર હોવાથી અનંતકાળની ભાવની મલિનતા એને સ્પર્શી પણ શકતી નથી. પેસવાની વાત તો પછી રહી, અંદર જે પેસવાની વાત તો પછી રહી, સ્પર્શી પણ શકી નથી. થનગનાટ અંદરમાં ઉપસ્થિત, હે મારું આવું સ્વરૂપ છે, મને ખબર નથી, મારા ઘરમાં આટલી સંપત્તિ પડી છે ને મને ખબર નથી. ભાવ ભાષણ તો એનો અંશ દેખાય પછી આવે છે, એ સંપત્તિનો અંશ દેખાય પછી ભાવ ભાષણ આવે છે આખો આખા સ્વરૂપ. પણ સાંભળીને વિશ્વાસ આવ્યો કેનાર, કેનાર ને સાંભળીને એમાં એને કેનારનો સ્વીકાર કરી દીધો, વિશ્વાસ આવ્યો તો સ્વીકાર થઈ ગયો. અસર આવવી જોઈએ. તો જીવે સતનું શ્રવણ કર્યું કહેવાય, નહીં તો શ્રવણ એ કર્યું નથી. સત્શ્રવણમાં આ પ્રકાર આ ઉભો થવો જોઈએ. હવે વિચારવાનું છે આપણે લોકો, પહેલી વખત આત્માનું સ્વરૂપ સાંભળ્યું ત્યારે કેવા ભાવ થયા હતા, આવો થનગના આવ્યો હતો કે નહોતો આવ્યો, મારું સ્વરૂપ આવું છે, ઓહો અંદર મને એટલું બધું ભરેલું છે, મારી અનંત ગુણોની સંપત્તિ એમ કે છે એટલું બધું છે મારી પાસે, શું વાત છે. સમયસારની એટલી પહેલી ગાથામાં એવી રીતે સિદ્ધપદની વાત લીધી છે. આખો સમયસાર શરૂ કરવામાં પહેલા જ સિદ્ધપદને શું કરવા થાય તો, અને ટીકાકાર આચાર્ય એમ ન કીધું કે હું સિદ્ધ સ્વરૂપે છું, હું તારા આત્મામાં પણ સિદ્ધ પદ થાપીને આ વાત કરું છું. તારા આત્મામાં જયારે હું સિદ્ધ પદ થાપું છું ત્યારે તને થનગનાટ આવે છે, ઉછળે છે તારા પરિણામો, ઉછળવા મીંડ્યા કઈ, હે હું સિદ્ધ સમન, હું સિદ્ધ સ્વરૂપે, શું વાત છે. એટલે એમ છે તે તો પ્રભુએ આપ્યો, નિધાન દેખાડી દીધો.
સિદ્ધપદની સ્થાપના કરવા વાળા જેવા તેવા નથી, આચાર્ય પોતે અનુભવ કરી લીધે,
સુખી વાત છે. અનુભવ સિદ્ધ
અમે સ્થાપીએ છીએ, મોવાલી સ્થાપતા નથી.
એમ કે અમે પણ જયારે અમારી આ લાઈનની મુમુક્ષુ દશાની શરૂઆત કરી ત્યારે અમને પણ અમે અમારા સિદ્ધ પદનો સ્વીકાર કર્યો હતો, અમને પણ અમારા સિદ્ધ આમ જ સંભળાવ્યું હતું, જેવું અમે તમને કહીએ છીએ એવું જ અમારા શ્રી ગુરુએ પણ અમને એમ જ સંભળાવ્યું હતું. ત્યારે અમારો આત્મા થનગને ઉઠ્યો હતો. તમને આ વાત સાંભળીને એવું થાય છે, તો હવે તમારો પુરુષાર્થ ચાલ્યો નહીં રે, અને નહી તો ટાટા બંધ થઈ ગયો સાંભળે સાંભળે ને. ગુરુ નો આત્મા પણ પોળે છે, પાત્ર જેવું સામે હોય. આ તો ગુરુદેવે જે આ બધું કાઢ્યું છે એ બધા કોઈ રેંગી ફેંગી કે રોચા ને જોઈને નથી બોલ્યા. બેસું જેવા સોલતા બેઠા હતા એમ મળ્યું છે. તીર્થંકર ની વાણી ગણધર દિવસ સિવાય એટલે નીકળતી નથી. પાછળ પાછળ સભામાં કરોડો જીવ બેસે છે, લાખો ને કરોડો જીવ બેસી જાય છે. એમ નથી વાણી છૂટતી, કોના હામું જોઈને નીકળે એમ બેસે. એ પણ પાત્ર જીવ હોય, પછી બીજા એની યોગ્યતા પ્રમાણે એને લાભ મળે એમ હોય છે. અમારે શરૂઆતમાં બેનશ્રીની વિરુદ્ધતા થઈ. આ ફોનગઢ જયપુર થઈ ત્યારે બેનશ્રીની વિરુદ્ધતામાં જે બધું ઊભું થયું ને, નહીં કહેતા બેનશ્રીનો ઉપકાર લોકોને ખબર નથી. ગુરુદેવે આટલું તત્વ અંદરથી કાઢ્યું એ ક્યારે કાઢ્યું, ક્યાં હતા તો કાઢ્યું, તમારા સામે જોઈને કાઢ્યું છે એમ માનો છે. હા એ ઉપકાર છે. કૃપાળુદેવ ની વાત સુભાગભાઈ ને લઈને બહાર આવી, ભલે 500 માણસ એમની આસપાસ હતા પણ સુભાગભાઈ માંથી જે નીકળ્યું છે એવું ક્યાંય નીકળ્યું નથી. પછી બીજા પાત્રતા વાળામાં એના પ્રમાણમાં નીકળ્યું છે. સર્વોત્કૃષ્ટ પાત્ર એને નમસ્કાર કરે છે. એટલે તીર્થંકર થી માંડીને આચાર્ય થી માંડીને જ્ઞાની સુધીના બધાના ઉપદેશમાં વાત જે બહાર આવે છે એ સામે કોઈ એવો જીવ હોય છે તો એટલી વાત બહાર આવે, નહી તો ન આવે. છાસઠ દિવસ નો નીકળી, હા કેટલા દિવસ નો નીકળી, 2 મહિના ને 6 દિવસ સુધી ન નીકળે. એમને મૂર્તિ હોય એમ ભગવાન મહાવીર ભગવાન એમને મરી ગયા. બધું ઇન્દ્રો હતા, મુનિઓ હતા, જ્ઞાનીઓ હતા. એવું નતો બધા અજ્ઞાની હતા. હા મુનિઓ પણ આવે, આવલિંગી મુનિઓ સાંભળવા આવે. હા ભગવાનનું સમસરણ હોય ત્યાં તો બધાને સાંભળવાનું નતા. અંધરદેવ નતા, વાણી નતી છૂટતી, એવા કુદરતની વ્યવસ્થા. એ એમ સૂચવે છે કે આ બધું કુદરતી જ છે. તીર્થંકર થી માંડીને બધા જ્ઞાનીઓનો ઉપદેશ કુદરતી આ રીતે નીકળે છે. એનું આત્મા કુદરતી કોળે અંદરથી અમે જીવ્યો. આયોજન એવું કર્યું હતું કે ભાઈ વાંકાનેર મંડળ વાળા આજે પ્રશ્ન પૂછશે બેનશ્રી, એટલે એ લોકોને અંદર રૂમ નાનો એટલે એ લોકોને અંદર આવડે, બીજા કોઈ આવી ન શકે. હું આવ્યો હતો જરાક પાછળના બાયનાથી પાછળ બેઠો હતો. પ્રશ્ન પૂછો બધુભાઈ ને તો આકા નિર્મૂર્તિ જરાક માતાને મારી ગયેલા કે પરિચય બધાનો પૂછો પૂછો બેન ને પ્રશ્ન પૂછો ને બહુ પ્રશ્ન પૂછો એ જવાબ ન કરે. જવાબ નતો દેતા ચર્ચા કરવી, જવાબ આપો કોને સામું જોઈને આપો, મારે કોઈ બેન છે ગરમ ન થાય. પર્વતમાં ગરમ થઈ ગયા, પછી જવા માંડવા, પછી બહુ પીધું એટલે જવા માંડવા, એવું બને છે. કુદરતી છે આ વસ્તુ, છે ને, કુદરતી છે. કોરોના આશય શું છે? આ કુદરતી વસ્તુ છે. ગુરુદેવે જોયું છે, એ લોકોને ખબર નતી કે બેન્સનો સમાજ ઉપર કેટલો ઉપકાર છે. એ વાત પ્રવચનના પછી સ્વાધ્યાયમાં એ વાત લેતા હતા. શું છે, ગમે તેટલા ભોગો કર્યા પણ જ્ઞાયક આત્માની અંદર એ બધા ભોગોમાંથી કોઈ એક વિભાવનો અંશ પણ એમાં અંદર બેઠો નથી કે મલિનતા થઈ નથી. આવો શાશ્વત જ્ઞાયક આત્મા કોઈ અદભુત આશ્ચર્યકારી છે. ત્યાંથી મહિમા ઉપડવો જોઈએ. તેનો કોઈ નાશ કરી શકતું નથી કે તેને કોઈ ઉત્પન્ન કરી શકતું નથી. આત્મા સાંભળીને એને પોતાના આત્મા પ્રત્યેનો ઉત્સાહ જો ન આવે, એને આત્મા નથી સાંભળ્યો, એને આત્મા સાંભળ્યો જ નથી. પછી ગમે એટલા વર્ષ ભલે શ્રવણ થયું હોય, આત્મા નથી સાંભળ્યો.
બીજું કઈ સાંભળ્યું?
એક ખ્વાબમાં, કલ્પનામાં, કલ્પના વિહારમાં ચાલે છે. વાસ્તવિકતા છે આ વિષયની, આ વાસ્તવિકતા છે એનો સંકેત સમયસરની પહેલી કથા છે. એ સંકેત છે એની અંદર. ગુરુદેવ તો બહુ ખીલતા, મારા આત્મામાં સિદ્ધપદને થાપીને, તમારા આત્મામાં સિદ્ધપદને થાપીને હરિહંદ ભગવાનના પ્રવચનનો અવયવ એવું આ સમયસારમાં કહીશ. અનંત પ્રવચન નો અવયવ છે એમ લીધું છે. ચંદ્રાચાર્ય ક્યાં હરિહંદ ભગવાન ને જોયા હતા? તો ભગવાન પછી લગભગ 1400 વર્ષ થઈ ગયા, 600 વર્ષ થઈ ગયા. નહીં, આ હરિહંદ પ્રવચન નો અવયવ છે. તેનો કોઈ નાશ કરી શકતું નથી. હજુ એ આત્માની વાત ઊંચામાં ઊંચી છે. સૌથી નવા એવા જીવને લાગુ પડે છે કે નથી પડતી? કેવી રીતે લાગુ પડે એ અનુસંધાન યથાર્થ રીતે થવું જોઈએ. ઊંચામાં ઊંચી વાત હોય, પોતાને કેવી રીતે લાગુ પડે એનું સંધાન યથાર્થ રીતે થાય, તો ત્યાંથી આગળ ચાલવાની પરિસ્થિતિ ઊભી થાય.
મૂછું જીવ હોય, સામાન્ય મૂછું કોઈ હોય, એવું છેલ્લે જાણે સમયસર ક્યાં લીધો અત્યારે, તેને કયા પ્રકારનો દોષ?
એને શાસ્ત્રની અભક્તિ થઈ, આચાર્ય દેવની અભક્તિ થઈ, અને સ્વાધ્યાયની અરુચિ થઈ. એમ છે કે કોઈ બી ઉદય લાવ્યો તો લેવાતો નથી, અને કાયદો જાતો નથી. આ તો ઉદય પ્રસંગ જ છે. સ્વાધ્યાય કરવા આપણે જે બેસીએ છીએ એ તો ઉદય પ્રસંગ છે, એ બીજું કઈ છે? પછી એનો નિષેધ શું કરવા? સ્વાધ્યાય કરો તમે, એમાં સમયસરનો સ્વાધ્યાય કરો એટલે કોઈ પ્રતિકૂળ પ્રસંગ તો નથી. તમારો પ્રતિકૂળ પ્રસંગ હોય તો તમને નિષેધ ન આપવો જોઈએ. ઉદયની શિક્ષા તો એવી છે કે તમારો વિરોધ થતો હોય, તમારો પ્રતિકૂળ પ્રસંગ ઉભો થતો હોય તો તમને એનો નિષેધ ન આવે.